ઓમ સદગુરુ સ્વામી જનાર્દન, આપને નમન કરું છું. આપ જ્ઞાનરૂપ ચંદ્ર છો, આપના કિરણથી અજ્ઞાનરૂપ અંધકાર દૂર થાય છે, ત્રિવિધ તાપ ટરે છે અને હૃદયમાં પ્રકાશી ચકોરરૂપ આર્ત અને સ્વ આનંદરૂપ ચંદ્રામૃતનું પાન કરાય છે અને જીવ દેહરૂપ કમળને સ્વ આનંદથી પ્રફુલ્લિત બનાવાય છે. પૂર્ણિમાના ચંદ્રરૂપ આપના પૂર્ણ પ્રકાશથી ક્ષીરાબ્ધિમાં ભરતી આવે છે, ક્ષીરાબ્ધિમાં ભરતી આવે છે. ત્યાં વેદાંતરૂપ લહરીમાં શબ્દરૂપ જ્ઞાનરત્ન દેખાય છે. ધૈર્યરૂપ સુરાસુર વિશ્વાસરૂપ મંદરાચર પર્વત અને વૈરાગ્યરૂપ વાસુકી વિંટારી ક્ષીરાબ્ધિનું મંથન કરે છે. પ્રથમ લય વિક્ષેપ રૂપ હરહર વિષ નીકળે છે. તેનું વિવેકરૂપ નીલકંઠ નિજાત્મ દ્રષ્ટિરૂપ કંઠમાં ગરે છે. બ્રહ્મામાં પૃથ્વી સ્થિર કરવાના અભ્યાસને વિશ્રાંતિ મળે છે. શાંતિરૂપ રમા પ્રગટે છે, જેને શ્રીપતિ વશ થાય છે. છેવટે બ્રહ્મરસ અને બ્રહ્મરસ ભરેલો અમૃતનો કરસ નીકળે છે. સુર અને અસુરને તે વેચી આપવા માધવે જ મોહિની રૂપ ધારણ કર્યું અને અહંકારરૂપ રાહુનું શિરછેદન છેદ્યું અહંકારરૂપ રાહુનું શિર છેદ્યું અને બીજાને અમૃતપાન કરાવી શાંત કર્યા. તરત જ વૃત્તિરૂપ મોહિની નારાયણરૂપ થઈ રહી. એવા ચૈતન્યના સાગરરૂપ સદગુરુ વેદ તમારો પાર પામી શક્યા નહીં. તમે જ જુદા જુદા અવતાર ધારણ કરો છો. તમારા જ્ઞાનરૂપ રત્ન હરિ તથા હરના કંઠ અને મુકુટમાં શોભે છે. વેદપાઠી બ્રાહ્મણના હૃદયને વિંધે છે અને કવિરત્ન તેને વખાણે છે. હે જનાર્દન, તમે અનંત અપાર સુખના સાગર છો. ચક્રવર્તી રાજાના માથા પર માખી જઈ બેસે છે તેમ મારી ભાષા તમારી કૃપાથી ચૈતન્યને બાજી શબ્દથી પર જે બ્રહ્મા છે તેનું નિરૂપણ કરે છે. ઉદ્ધવ કહે છે, હે શ્રી કૃષ્ણ, મોક્ષ માર્ગમાં વેદવેત્તાઓ ઘણા સાધન કહે છે, તેમાં તે સર્વ સમાન છે કે કોઈ મુખ્ય અને કોઈ ગૌણ છે? મારા ભક્તો બીજા સાધનોની ઈચ્છા કરતા જ નથી. સર્વસંગનો ત્યાગ કરી ભક્તિ કરવી એ જ મુખ્ય સાધન છે એમ આપે કહ્યું. બીજા સાધનથી ભગવદ્ પ્રાપ્તિ થાય છે કે કેમ તે કૃપા કરીને કહો. શ્રી ભગવાન કહે છે, પ્રલયકારી સત્યલોક સહજ્ઞાન પ્રકાશથી અત્યંત ઉજ્જવળ એવી મારી સરળ વેદવાણી પણ નાશ પામી. બ્રહ્મદેવનો પ્રલય થયા પછી વેદવાણી કહેનારો કોઈ જ રહ્યો નહીં, તેથી તે સર્વથા લુપ્ત થઈ. કલ્પના ઉત્પત્તિકાળમાં બ્રહ્માને મેં તેનો ફરી ઉપદેશ કર્યો અને મારી ભક્તિ કરવાથી મારા સ્વરૂપમાં સમાધાન પ્રાપ્ત થાય છે તે જ્ઞાનનું નિરૂપણ કર્યું. બ્રહ્માએ મનુને અને મનુએ ભૃગુ આદિ રૂપ્ત ઋષિ બ્રહ્માએ મનુને અને મનુએ ભૃગુ આદિ સપ્ત ઋષિ ભૃગુ આદિ સપ્ત ઋષિ ભગુ મરીચી અત્રિ અંગીરા ઉલસત્ય ઉલહને ઋતુઓને તેનો ઉપદેશ કર્યો. તે જ પ્રમાણે બ્રહ્માએ દક્ષાદિ પ્રજાપતિને પણ ઉપદેશ કર્યો અને તેમાંથી કેટલાને જ્ઞાન થયું તેની ગણતરી થઈ શકે એમ નથી. તે શ્રેષ્ઠ ઋષિએ પોતાના પુત્ર પૌત્ર નર કિન્નર દેવ દાનવ સિદ્ધ વિદ્યાધર ચારણ ગૃહયક ગાંધર્વ રાક્ષસ જેના સુખ મનુષ્ય જેવા અને બાકીનું શરીર વાનર જેવું એવા કિમ પુરુષ તથા નાગ વગેરે જે સત્વ
રજ અને તમોગુણની પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા છે તેઓને પરંપરાએ ઉપદેશ કર્યો, પરંપરાએ ઉપદેશ આપ્યો, તે પોતાની સમજણ પ્રમાણે જ્ઞાનની વાતો કરે છે.
જેવી પ્રકૃતિ તેવી ભાવના હોય અને જેવા ગુણ તેવી વાસના હોય છે. વાસના પ્રમાણે દેવ મનુષ્ય અને પ્રાણી માત્રમાં ભેદ છે. વેદનો અર્થ પણ સર્વ પોતાની પ્રકૃતિ અનુસાર કરે છે અને તે જ શિષ્યોને શીખવે છે. ઉપદેશની પરંપરાની આ સ્થિતિ છે. વેદનો ગમે તે અર્થ કરવો અને ગમે તેવો ઉપદેશ કરવો એ કેવળ પોતાના સ્વભાવ અનુસાર ગ્રહણ કરેલ મતનું અભિમાન છે. પ્રકૃતિ ભિન્ન ભિન્ન હોવાથી જુદા જુદા મત બંધાય છે. સ્વપ્ન ખોટું છે છતાં તે સુતેલા અને ખરું છે તેમ વેદને ન માનનારાઓએ પોતપોતાની મતિ અનુસાર અનેક પાખંડ ધર્મનો ઉપદેશ કર્યો છે. હે ઉદ્ધવ, વાસના પ્રમાણે લોકોની પ્રકૃતિ ભિન્ન હોય છે તે પ્રમાણે ભિન્ન ભિન્ન સ્વભાવના મનુષ્ય થાય છે. તે સર્વનું મૂળ મારી માયા છે. ભલભલાને તે મોહ પમાડી વિચારશૂન્ય કરી મૂકે છે. તેને વશ થઈ વિવેક ભૂલી જઈ અને વિષય આસક્ત થઈ લોક પોતપોતાની રુચિ પ્રમાણે ધર્મના નિમિત્તે મોક્ષનું દ્વાર તજી અનેક સાધન કરવા લાગે છે. મીમાંસકો કામ્ય કર્મને મોક્ષનું સાધન માને છે. કાવ્ય, નાટક અને અલંકાર શાસ્ત્ર એમના જ્ઞાતા કવિત્વને જ સાધન સમજે છે. ઉત્તમ કવિતા, પદ્ય ઇત્યાદિથી યશ સંપાદન કરવો એમાં જ મોક્ષ છે એમ કહે છે. સાંખ્યવાદી સત્ય, સમ, દમ આદિ સાધન માને છે. નીતિશાસ્ત્રકાર સમ, દમ આદિ સાધનથી રાજ્ય પ્રાપ્ત કરવું એ જ સાધન માને છે. આવા ચારવાક મતવાદી યથેચ્છ ભોગ ભોગવવા એ જ કર્તવ્ય માને છે. કોઈ ત્યાગને, કોઈ તપને, કોઈ દાન તથા વ્રતને જ મુખ્ય સાધન માને છે. જે સાધન નિષ્કામ ભાવે કરવામાં આવતા નથી અને મને અર્પણ થતા નથી તેના પર નશ્વર છે. અને જે લોકની તે પ્રાપ્તિ કરાવે છે તે લોક નાશવંત છે. તેમનો આનંદ ક્ષુદ્ર અને મલિન છે. દુઃખ તથા શોક વધારે છે અને અંધતમ નામક નરકને પમાડનાર છે. ઝેર નાખી બનાવેલા સાકરના પકવાન જેવું ત્યાંનું સુખ હોય છે. તે પદાર્થ જીભને મીઠો લાગે છે પણ પરિણામે અચૂક મરણ આપે છે. ભોગાશક્ત મન થવાથી નિરંતર વિષનું ધ્યાન થાય છે અને તમોગુણ વધે છે. તે અધઃપતનનું કારણ થાય છે. હે સભ્ય, ભક્તિ સુખ મેળવનાર ભાગ્યવાન તું એક જ છે, તેથી તું સભ્ય છે. નિરપેક્ષ થઈ સર્વ મને અર્પણ કરી પ્રેમથી મારી ભક્તિ સિદ્ધ કરનારને જ સુખ થાય છે. તે સુખની રજ વિષયની જનને ધન ધાન્ય પુત્રાદિ વેચવાથી પણ પ્રાપ્ત નહીં થાય. સત્ય લોકમાં રહેનારને પણ તે સુખ મળતું નથી. હવે દરિદ્રી ભક્તોના વૃતાંત સાંભળ. મઢ ઝૂંપડી વગેરેથી રહિત જે અકિંચન છે, 10 ઇન્દ્રિય અને 11મું મન એમ 11ના ગરા મરડી જે દમનશીલ થયા છે તે જ આત્મસુખના સામ્રાજ્ય પદ પર તત્કાર વિરાજમાન થાય છે. વરી જેમ સર્પની કાંચરી માથું હલાવતી નથી તેમ કામ ક્રોધ દેહમાં અસ્ત થવાથી જે શાંતિ અનુભવે છે, જે જુદા જુદા પ્રાણી માત્રમાં સમદ્રષ્ટિ રાખે છે અને જે મારામાં ચિત્ત રાખી સંતુષ્ટ થઈ રહે છે, તેની આગળ પાછળ સર્વત્ર સુખ જ સુખ વ્યાપી રહે છે.
જ્યાં તે પગ મૂકે છે, જ્યાં નજર કરે છે, તે જે જે ક્રિયા કરે છે તે સર્વે સુખમય જ થઈ રહે છે, તે સકર સુખના મંડપ સમાન છે, તે સુખની મૂર્તિ જ છે.
મારામાં જે પોતાનું ચિત્ત અર્પણ કરે છે અને બીજે આસક્તિ રહિત થઈ મારા સુખથી જે સુખી થઈ રહે છે તેને લોકાંતરમાં સાર્વભૌમપણામાં રસાપરના સુખમાં, ઇન્દ્રના સુખમાં અને યોગ સિદ્ધિમાં, તેમજ સલોકતા, સમીપતા અને સાયુજતામાં પણ આશક્તિ થતી નથી. મુખમાંનું અમૃત ફર નાખી દઈ ડાહ્યા ખોર ખાતા નથી. કસ્તુરી આગર માટીને જેમ આપણે તુચ્છ લેખીએ છીએ તેમ અમરાવતીના સુખની પણ તે અપેક્ષા કરતો નથી. તેને એક મારા સિવાય કંઈ પ્રિય લાગતું નથી. અવિદ્યાની નિવૃત્તિ કરી અનન્ય ભક્તિ સિદ્ધ કરનાર મારા ભક્ત મને અત્યંત પ્રિય છે. હું પ્રેમી ભક્તની સદા ઈચ્છા કરું છું. ત્રિભુવનમાં મને ભક્ત જેવું બીજું કોઈ પ્રિય નથી. મારા પેટના બાળક બ્રહ્મા, મારા જ્યેષ્ઠ ભ્રાતા શંકરષણ, મારી પટરાણી લક્ષ્મી અને શંકર પણ મને ભક્ત જેવા પ્રિય નથી. હું મોટા પ્રેમથી ગોવાર્યો થયો મેં ગાયો ચારી અને ઘોડાની ચાકરી કરી. હું જો કે પૂર્ણ કામ છું તો પણ ભક્તો માટે હું સર્વદા સકામ થાઉં છું. પ્રેમલ ભક્તોનો પરમ ભાવ જોઈ તેને માટે હું દોડી જાઉં છું. પ્રસંગે મારી શ્રેષ્ઠતાનો પણ વિચાર ન કરતા હું તેનો સેવક થાઉં છું. મેં અર્જુનનો રથ હાંક્યો હતો ને, આ રીતે મારા ભક્તમાં મને કેટલો પ્રેમ છે તે હું જ જાણું છું. મારી અનન્ય ભક્તિથી મારી પ્રાપ્તિ થવાથી સર્વ વાસના જતી રહે છે અને વૃત્તિશૂન્ય અવસ્થા પ્રાપ્ત થાય છે. પછી અકસ્માત અર્થ પ્રાપ્ત થાય તો તેની પણ ભક્ત ઉપેક્ષા કરે છે. માર્ગમાં પહેલું ધન જોઈ વાંકો પણ ન થાય તે ખરો નિરપેક્ષ છે. વેદશાસ્ત્ર શ્રવણ કરી મારા શુદ્ધ સ્વરૂપમાં ધારણા રાખતા ધારણા સિવાય મન રવ રૂપ થઈ રહે તે મનન છે. કામ ક્રોધ તથા લોભ સમૂર જવાથી ને દેહમાં અહમભાવનું સ્મરણ પણ ન રહેવાથી ચિત્ત શાંત થઈ રહે તે ખરી શાંતિ છે. તે સર્વ ભૂત પ્રાણીમાં સમાન ભાવ રાખે છે. તેનો ભેદભાવ જતો રહ્યો છે તેથી તેને કોઈની સાથે વેર થતું નથી. જ્યાં સુધી ભેદ છે ત્યાં સુધી વિરોધ છે. આ જ ખરું નિર્વૈરપણું છે. આકાશ આકાશ સાથે વિરોધ કરતું નથી. જીભ જીભના ટુકડા કરતી નથી અથવા વાયુ વાયુને કદી ગુંગરાવતો નથી. જે ભક્તમાં નિરપેક્ષતા, મનન, શાંતિ, સમદર્શન અને નિવૈરતા આદિ 5 લક્ષણ છે તે મારાથી પણ પવિત્ર છે. નિરપેક્ષતા સર્વમાં મુખ્ય છે. નિરપેક્ષ સહજ, નિર્વૈર, શાંત અને પરિપૂર્ણ હોય છે. આ 5 ગુણ સાધ્ય થવાથી પૂર્ણ બ્રહ્મરૂપ થવાય છે. નિરપેક્ષ માણસનું મન નિશ્ચલ હોય છે, તેનામાં પૂર્ણ શાંતિ હોય છે. સમુદ્રનું પાણી ઊંચે ચડવાથી મધુર થાય છે. વરસાદ દ્વારા જગતને શાંતિ આપે છે અને દુષ્કાળને ટાળે છે. તે જ જળ સમુદ્રમાં હોય છે ત્યાં સુધી કામમાં આવતું નથી તેમ મારા ભજનથી મારો ભક્ત મારા કરતાં વધુ પવિત્ર થાય છે. મારામાં પવિત્રતા ભક્તને લીધે આવી છે. મારા ભક્તનું સુખ અલૌકિક છે તે તો માત્ર ભક્તો જ જાણે. વાણી તેનું વર્ણન કરવા સમર્થ નથી. આવા ભક્તને જાતિ કુર કે દેહનું અભિમાન રહેતું નથી, તેથી તે અકિંચન કહેવાય છે. તેનું અંતઃકરણ મારા પ્રેમથી રંગાયેલું છે, તેથી તે શાંતિ અનુભવે છે. સર્વભૂતમાં મને જ જુએ છે. આ સ્થિતિનું નામ જ મહત સ્થિતિ છે. સૂર્યોદય થતા તારા અસ્ત થાય છે, તેમ ભક્તિનો ઉદય થતા તેના કામાદિ દોષ અસ્ત થાય છે. સુખરૂપ થઈ રહ્યો છે, તેથી ચિત્તવૃત્તિ લય પામે છે. વિષય સુખની તેને ઈચ્છા રહેતી નથી. ભક્તનું સુખ અમર્યાદિત છે. તે સુખ મેળવવાને સાધક તપ વ્રત તીર્થાટન વગેરે અનેક સાધન કરે છે, પણ મારી ભક્તિ સિવાય તેની પ્રાપ્તિ થતી નથી. ચંદ્ર કિરણનું અમૃત જેમ કાગડાને મળતું નથી, તેમ મારું સુખ અભક્તોને મળતું નથી. મારા પર જેને પ્રેમ લાગ્યો છે અને પ્રેમથી જે મારું ભજન કરે છે, તેનામાં વિષય આશક્તિ ઉત્પન્ન થતી જ નથી. અરીસો લૂછવાથી જેમ સ્વચ્છ થાય છે, તેમ ભક્તિથી વિષય ધોવાઈ જાય છે. મીઠું જળમાં તત્કાર ઓગળી જાય છે, તેમ મારી ભક્તિ પ્રબળ થતા વિષયની જાર તૂટે છે. જેમ જેમ ભજનનો અભ્યાસ વધે છે, તેમ તેમ વૈરાગ્ય વધે છે અને છેવટે તે આત્મસુખની પ્રાપ્તિ કરાવે છે. દીવો પ્રગટ કરવા સળગાવેલા અગ્નિની એક ચિંગારી ઘાસમાં પડે તો તે જ અગ્નિ ઘર ગામ શહેર દેવર વગેરે સર્વ ભસ્મ કરી નાખે છે, તેમ મારી ભક્તિ સર્વસંચિત અને ક્રિયામણ પાપને ભસ્મ કરે છે અને અંતઃકરણ નિર્મળ થવાથી તેમાં સદા બ્રહ્મ પ્રકાશે છે. પછી તે વિષય આસક્ત થતો નથી. કપૂર જેમ દીવાનો સ્પર્શ થતાં જ લુપ્ત થાય છે, તેમ મારી ભક્તિથી પૂર્વજન્મના પાતકોનો સમૂરો નાશ થાય છે. ભક્તિનું રહસ્ય પરમ ગૃહ્ય છે, તેનો મહિમા અપાર છે. ગુણી સ્વરૂપવાન અને સમર્થ સ્ત્રીને પતિના વિયોગથી જેવી તાલાવેલી લાગે છે, તેવી તાલાવેલી મારા દર્શન માટે થાય ત્યારે ભક્તિ સિદ્ધ થાય છે. હે ઉદ્ધવ, આનું જ નામ ખરી ભક્તિ છે. યોગ સાંખ્ય ધર્મ સ્વાધ્યાય વેદ અધ્યાય તપ અને ત્યાગ એ સર્વ મારી ભક્તિ સિવાય નકામા છે. નાક વગર જેવું સૌંદર્ય અથવા માથા સિવાય અવયવ જેમ નકામા છે, તેમ મારી ભક્તિ સિવાયના સર્વ સાધન નિરર્થક છે. મારી ભક્તિ મારી પ્રાપ્તિ કરાવે છે. રત્ન ને તેની શોભા, અરુણોદય ને સૂર્ય જેમ એક થઈ રહે છે, તેમ મારી ભક્તિ અને હું એક જ છીએ. ભક્તિ વિના બીજા કોઈ પણ સાધનથી હું પ્રાપ્ત થતો નથી. નિર્વિકલ્પ નિસંદેહ થઈ સર્વત્ર મારો ભાવ આણી પૂર્ણ નિષ્ઠા રાખી ભક્તિ કરે છે, તે મારો આત્મા છે. સર્વ અર્થમાં ઉદાસ થઈ મોક્ષની અભિલાષા છોડી વિધિને તુચ્છ માની તરાશે કે નહીં વગેરે કંઈ પણ વિકલ્પ આણ્યા વગર માત્ર મારી ભક્તિમાં જ શ્રદ્ધા રાખનાર ભક્ત મારો જીવ પ્રાણ છે. હું જ્ઞાનીનો આત્મા છું, પણ ભક્તનો પ્રિય પરમાત્મા અને પુરુષોત્તમ છું. મારો અનન્ય ભક્ત ત્રણેય લોકમાં મારી ખ્યાતિ કરે છે. મારું મહત્વ તે જ વધારે છે. મારું જમવું પીવું વસ્ત્ર અલંકાર ધારણ કરવા વગેરેનું તે જ કારણ છે. મને ચક્ષુ શ્રોત્ર મુખ અને વાચા તે આપે છે. મારું ગમન આગમન મારા નામ તથા રૂપ મારી પવિત્રતા અને વૈકુંઠમાં મારી અચલ સ્થિતિ તેને લીધે છે. મારા ભક્તની પાસે હું અહર્નિશ રહું છું અને તેને વશ થઈ વર્તું છું, હું અજન્મા છું છતાં અવતાર ધરી અકર્મા હોવા છતાં કર્મ કરું છું, અને તેના વચનથી કેવળ નામ સ્મરણથી પાપી જનનો ઉદ્ધાર કરું છું. નારદના વચનથી પાપી વાલ્મિકીને મેં વૈકુંઠમાં વંદ કર્યો છે. ભક્તોની મારા પર આવી સત્તા ચાલે છે. ભક્તિ વિના હું કોઈના હાથમાં આવતો નથી. ભક્તનો મારા પર ઘણો ઉપકાર છે, તે ફેરવા હું તેને કૃતકૃત્ય અને આનંદથી તૃપ્ત કરું છું. મારા બળથી શસ્ત્ર સિવાય સૃષ્ટિને તે છેદે છે, દેહમાં વિદેહી થઈ રહે છે અને પ્રલયકારને પી જાય છે. મારા બળથી તે જન્મ મરણ ટાળે છે અને સનાતન બ્રહ્મ થાય છે. મારી ભક્તિ મારી પાસેથી લૂંટી તે ભક્તને આપે છે અને મને અજીતને વશ કરે છે. મારા પદની સત્તા ભક્તને આવે છે, છતાં તે મને સ્વામી માની ભક્તિ પંથે ચાલે છે. મારા પદની સત્તા ભક્તને આવે છે, છતાં તે મને સ્વામી માની ભક્તિ પંથે ચાલે છે. દંભ અને પ્રતિષ્ઠા છોડી શુદ્ધ ભાવથી મને ભજનાર ચંડાર પણ મને પૂજ્ય છે. રીંચ વાનર અને ગોવાળના બાળકોને પણ મેં પૂજ્ય કર્યા છે. ભક્તિના ભાવથી નીચ જાતિનો ઉચ્ચ થઈ મદરૂપ થાય છે. મારા ભજનથી વિમુખ બ્રાહ્મણની પવિત્રતાને આગ લાગો તેના કરતાં ભજનમાં નિષ્ઠા રાખનાર ચંડાર શ્રેષ્ઠ છે અને તેને કવિવર વંદન કરે છે. દાસી પુત્ર વિધુર મને પ્રિય છે. મારી પ્રાપ્તિ માટે જાતિ આવશ્યક નથી, કેવળ ભાવ આવશ્યક છે. તેથી તો મેં પહેલા વનચરોનો ઉદ્ધાર કર્યો. પક્ષીઓમાં હીન મનાયેલા જે ગૃધ તે જટાયુનો મેં ઉદ્ધાર કર્યો. અત્યંજ ધર્મ વ્યાધનો મારા પર સુદભાવ જોતા મેં તેનો ઉદ્ધાર્યો. મારા ભજનથી જ મારી પ્રાપ્તિ થાય છે. મારી ભક્તિ જ્યાં સિદ્ધ થઈ છે ત્યાં ધર્મ સત્ય દયા વિદ્યા તપ વગેરે સહજ છે જ. તે સિવાય સર્વ અપ્રમાણ છે, સર્વ બ્રહ્મરૂપ છે. મારી ભક્તિ સિવાય સત્ય જન્માંત છે, દયા વિધવા છે, વિદ્યા અવિદ્યાને ભારરૂપ છે અને તપ પૂર્વના પાપ ભોગવવા સમાન છે. ભક્તિહીન ક્રિયા પોતે જ પોતાને બંધનમાં નાખે છે. મારી ભક્તિ વિનાના જેટલા સાધનો છે તે સર્વ પોતાને જ ફરતો કોસેટો બાંધનાર કીટ જેવા સમજવા. જ્યાં હૃદય દ્રવિત થયું નથી, મારું નામ લેતા જ પ્રેમ રોમે રોમ વ્યાપતો નથી, હર્ષના અશ્રુ વહેતા નથી અને દેહનો ભાન વિસરાયું નથી, ત્યાં મારી શુદ્ધ ભક્તિ સિદ્ધ થઈ નથી. મન ભાગવતમાં રંગાયું નથી ત્યાં સુધી વૈરાગ્ય દઢ નહીં થાય, અને દઢ વૈરાગ્ય સિવાય મારી પ્રાપ્તિને શાંતિ નથી. જીવ શિવની ભેટ થતા ચિત્ત ચૈતન્યથી પીગરે છે, તેથી ભક્ત કોઈ વખત નિર્લજ થઈ રડે છે, કોઈ વાર હસે છે અને ગાય છે કે નાચે છે. તેના રોમ ઊભા થાય છે, વાણી ગદગદિત થાય છે, આનંદથી દ્રષ્ટિ અર્ધોન્મિલિત થાય છે. ખોવાયેલો બાળક ઘણી શોધ પછી પ્રાપ્ત થતા જેમ માતાને હર્ષના અશ્રુ વહે છે, તેમ ઘણે કારે જીવ શિવની ભેટ થવાથી ભક્તને પ્રેમના અશ્રુ વહે છે. દેવ સદા પાસે જ છે, છતાં લોકો દેશ દેશાંતરમાં તેના દર્શન માટે ભટકે છે. તે જોઈ ભક્ત હસે છે. દ્વૈત ભાવ દૂર કરી અજીતને જીત્યાના આનંદથી તે નાચે છે. જગતમાં પોતાના સિવાય કોઈ છે જ નહીં, ત્યાં લાજ કોની એમ અનુભવ થવાથી નિર્લજ થઈ આનંદના પૂરમાં કૂદે છે. આ રીતે મારા ભક્ત ભક્તિયુક્ત થઈ આત્મા આનંદથી ગાઈ નાચીને ત્રિભુવનને પાવન કરે છે. તેમના દર્શનથી જળજીવોનો ઉદ્ધાર થાય છે અને તેમની ચરણરજથી પશુ અને પાષણ તરી જાય છે. કીર્તનના મહાઘોષથી જગતમાંના સર્વ દુઃખો દૂર થાય છે. હે ઉદ્ધવ, આખી સૃષ્ટિ આનંદથી ડોલવા લાગે છે. સુવર્ણ અગ્નિથી શુદ્ધ થાય છે તેમ મારી ભક્તિથી અવિદ્યા કામ તથા કર્મરૂપ મેલ બરી જઈ ચિત્ત નિર્મળ થાય છે. ભક્તિના પૂરથી અવિદ્યાનું બંધન છૂટી જાય છે. નયનમાં અંજન આંજવાથી પૃથ્વીની અંદર દાટેલું ધન જણાય છે. તેવી રીતે જેમ જેમ મારી પવિત્ર કથા સાંભળવાથી તથા તેનું મનન કરવાથી મારી ભક્તિ દઢ થતી જાય છે, તેમ તેમ અવિદ્યા નિવૃત્ત થાય છે અને મારું અતિ સૂક્ષ્મ અને નિર્ગુણ સ્વરૂપ તેને વ્યક્ત થતું જાય છે. ઉદ્ધવ, સાથે સાથે એ પણ લક્ષમાં રાખ કે મારી પ્રાપ્તિ માટે સાધનોની ખાસ આવશ્યકતા નથી. જેના મનમાં જેવો ભાવ તેવી તેને પ્રાપ્તિ થાય છે. જે વિષયનું ધ્યાન કરે છે તે વિષયમાં મગ્ન થાય છે અને મારું ધ્યાન કરવાથી મદરૂપ થાય છે. પત્ની મહિયર હોય છે ત્યારે તેનું ચિંતન થાય છે તો તે ત્યાં ન હોવા છતાં પતિને પત્ની પ્રત્યક્ષ દેખાય છે અને હું તો સદા હૃદયમાં જ વસું છું. તેથી મારું ચિંતન ભક્તને મદરૂપ કરે છે. મારા સિવાયના બીજાના ધ્યાનો જીવને દેહ બંધન કરનારા છે. તેથી વિષયનું ધ્યાન છોડી મારું ચિંતન કરવું જે દેખાવમાં ખરા જેવું ભાસે છે પણ છેલ્લે નાશ પામે છે તે અસત કહેવાય છે. તે બ્રહ્મરૂપ હોય છે. તેથી નશ્વર અને સ્વપ્નના મનોરથ જેવા મિથ્યા વિષયને સ્વર્ગના ભોગનું ચિંતન છોડી સાવધાન થઈ મારામાં ભાવ લાવી મારું ચિંતન કર. મારી પ્રાપ્તિ માટે જેને તાલાવેલી લાગી હોય છે તેણે સ્ત્રીનો સંગ છોડી કાયા વાચા અને મનથી સ્ત્રીની વાત છોડી એકાંત તથા પવિત્ર સ્થાનમાં જઈ આસન વારી સાવધાન થઈ એકાગ્ર ચિત્તે મારું ધ્યાન ધરવું. સ્ત્રીને સ્ત્રીલંપટ પુરુષ મારા સાધકને મારી પ્રાપ્તિમાં આડે આવે છે. અરે ભાઈ, સ્ત્રી મહામોહના સમૂહરૂપ મદનના તીક્ષ્ણ બાણરૂપ ને માયાના ચક્રરૂપ છે. તે માતા પિતા બંધુ વગેરેના સ્નેહને છોડાવે છે. એના નેત્ર કટાક્ષનું વિષ ઉતરે એવું નથી. તે સ્વાર્થ ભૂલાવે છે અને જ્ઞાન શક્તિને અંધકારે છે. સ્ત્રૈણ તેથી અધિક બાધક થાય છે. સ્ત્રી ક્વચિત મનુષ્યને તારે છે પણ સ્ત્રૈણ સંગતિ તો ડૂબાડે જ છે. શીખી ધ્વજ રાજાને ચુડેલાએ પ્રાપ્ત બ્રહ્મજ્ઞાન સંપાદન કરી પોતાના પતિનો ઉદ્ધાર કર્યો. આ ચુડેલ આખ્યાન યોગ વાસિષ્ઠમાં છે. મદાલાસાએ કુવાલ્યશ્ચ્ય રાજાને તાર્યો. આ કથા માર્કંડ્ય પુરાણમાં છે. એવી રીતે સ્ત્રીએ મનુષ્યને પરમાર્થ માર્ગમાં સહાય કરી છે, છતાં સ્ત્રીને અત્યંત આધીન વર્તનાર ગારુડીના વાનરની માફક સ્ત્રીને મા બાપ ગુરુ તથા દેવથી વધુ માનનાર સ્ત્રૈણ પરમાર્થ માર્ગમાં અત્યંત વિઘ્ન પરમાર્થ માર્ગમાં અત્યંત વિઘ્ન કરનાર છે. પોતાના હૃદયની કામાશક્તિને લીધે સ્ત્રી વિઘ્નરૂપ છે. વિરક્તિ પ્રાપ્ત થતાં સ્ત્રી પુરુષભાવ રહેતો નથી. મારી પ્રાપ્તિમાં કામાશક્તિ મોટું વિઘ્ન છે. ઉદ્ધવ કહે છે, હે કમળનયન, તમારું ધ્યાન ધરવાની ઉત્તમ રીત કૃપા કરીને બતાવો. સગુણ સ્વરૂપનું કે નિર્ગુણ સ્વરૂપનું ધ્યાન ધરવું, તેનું સ્વરૂપ કેવું હોય છે, તેનો વર્ણ કેવો હોય છે, તે સર્વ કૃપા કરી સવિસ્તર કહો. અને જે રીતે ધ્યાન ધરવાથી મન તમારામાં નિમગ્ન થઈ રહે તે રીત દેખાડો. શ્રી ભગવાન કહે છે, નિરુપદ્રવ અવસ્થામાં શુદ્ધ, ઊંચી પણ નહીં અને નીચી પણ નહીં એવી તથા સમાન ભૂમિ પર નીચે દર્ભ ઉપર વસ્ત્રને તેના પર ધાબરી અને કૃષ્ણાજીન પાથરી તેના પર કમલાસન અથવા વ્રજરાસન વાળી કાયાસમ રાખી જાંદ પર હથેળી ઉઘાડી રાખી નાસિકાના અગ્રભાગમાં દ્રષ્ટિ સ્થિર કરવી. એવી રીતે અભ્યાસ કરતા ચક્ષુ અર્ધોન્મલિત રાખવા, પછી પછી પ્રાણાયામનો અભ્યાસ કરવો. જેને ઇન્દ્રિય અત્યંત વશ છે તેનાથી જ પ્રાણ જીતાય છે. ઈડા યા ડાબી નાસિકામાંથી પ્રાણવાયુ અંદર પૂર્ણ ભરવો તે પૂરક છે. અંદર સ્થિર કરવો તે કુંભક છે અને પાછો બહાર કાઢવો તે રેચક છે. જમણી તરફથી બહાર કાઢવો અથવા જે બાજુથી પૂરક કરવામાં આવે તે બાજુથી જ બહાર કાઢવો. કીડી પર્વત પર ચડે તેમ અત્યંત ધીમે ધીમે પ્રાણાયામનો અભ્યાસ કરવો. એમાં બે પ્રકારે ભજન થાય છે, એક નિર્ગુણને, બીજું ઓમકાર દ્વારા સગુણ ભજન છે. દીર્ઘ ઓમકાર પ્રણવનો ઉચ્ચાર હૃદયમાં અખંડ ચાલ્યા કરે છે. મૂળાધારથી બ્રહ્માંડ સુધી પ્રાણાયામની સાથે પ્રણવ ઘંટનાદની માફક સ્થિર છે. ત્યાં દીર્ઘ સ્વરે ઉચ્ચાર થતો હોવાથી અતિ સૂક્ષ્મ હોય છે. તે પ્રાણાયામથી સ્વરયુક્ત અખંડ સ્થિર કરવો. સ્વર માત્રા અને વર્ણથી પર પ્રણવના અભ્યાસથી પૃથ્વી ગોચર થાય છે. ઉદ્વમુખ અખંડ આકાર હોય છે, તે અભ્યાસથી સ્થિર થાય છે. આવી રીતે આરસ છોડી પ્રાણાયામ સહ પ્રણયકારે પ્રણવનો અભ્યાસ કરવો. પ્રત્યેક વખતે ધીમે ધીમે 10 આવૃત્તિ કરવી. આ અભ્યાસથી પ્રાણ જીતાય છે. ઓમ શબ્દનો ઉચ્ચાર કરતા જ પ્રાણ પ્રણવમાં પ્રવેશ કરે છે. પછી અખંડ પ્રણવ જ સ્ફુરે છે. જ્યાંથી શબ્દ નીકળે છે અને ઉચ્ચાર થઈ પાછા જ્યાં લય થાય છે તે ખરેખર પ્રણવ છે. પ્રણવના આધારથી 6 ચક્ર જીતાય છે. વૈરાગ્યના બળથી કુંડલીની શક્તિ સુષ્મણાને માર્ગે જઈ ત્રિકુટ અથવા પશ્ચિમ માર્ગ પર પ્રથમ સ્થાન લે છે. અનુહત અથવા 10 નાદનો ધ્વનિ શરૂ થાય છે અને બીજી યોગભૂમિ આપોઆપ ભેદાય છે. વિકલ્પ છૂટે છે અને જીવનું સ્વઆનંદ જીવન પ્રગટે છે. સહસ્ત્રદર બ્રહ્માંડમાંથી અમૃત ઝરે છે. તેના સેવનથી સંતપ્ત થયેલી ભૂમિ શાંત થાય છે. ઇન્દ્રિયો તૃપ્ત થાય છે. ગુણ ડૂબે છે અને જીવ તથા શિવનું ઐક્ય થાય છે. વૃત્તિનો આઘાત બંધ પડે છે. પરમાનંદથી ચિત્ત ઉભરાઈ જાય છે અને સુખનો ઉપભોગ સુખરૂપ થાય છે. ઐક્યપણે મારું સુખ પ્રાપ્ત થાય છે. યોગ માર્ગનો રસ્તો ઘણો જ કષ્ટદાયક છે અને વિઘ્નોથી ભરપૂર છે. એકાદ સાધક તે માર્ગે મારી પ્રાપ્તિ કરી શકે છે. મારો ભક્તિ માર્ગ તેવો નથી, તે નિર્વિઘ્ન છે. ભક્તને પણ એ માર્ગે મારી જ પ્રાપ્તિ થાય છે. પછી હૃદયમાં કેરફુલ જેવું અષ્ટદર કમર જે અધોમુખ છે ને જેની નાર ઉદ્વ છે, તે પ્રાણાયામ અને એકાગ્ર ધ્યાનથી ઉદ્વમુખ કરી તે વિકસિત કમરમાં ધ્યાન સ્થિર કરવું. તે કમરના ગર્ભમાં સોરે કરાથી યુક્ત એવા ચંદ્રમંડળની કલ્પના કરવી, તેમાં 12 કરાથી યુક્ત એવું અતિ તેજસ્વી સૂર્યમંડળ કલ્પવું અને તેની અંદર 10 કરાથી યુક્ત એવા જરહર્તા અગ્નિમંડળની કલ્પના કરવી અને તે મંગલ અગ્નિમંડળમાં મારી દેદીપ્યમાન મૂર્તિનું ધ્યાન કરવું. કેવી મૂર્તિનું ધ્યાન કરવું તે શ્રી કૃષ્ણ પોતે જ કહેવા લાગ્યા. બહુ ઊંચી નહીં, બહુ ઠીંગણી નહીં, સમાન અવ્યયયુક્ત પુષ્ટ અને સુલક્ષણ મૂર્તિનું ધ્યાન કરવું. પ્રસન્ન વદન અને અતિ સુશોભિત દર્શન કરતાં જ હૃદય હર્ષથી ઉભરાય એવી મૂર્તિનું ચિંતન કરવું. ખીલેલા કમરદર જેવી આંખો, ધનુષ્યના આકારની કાજળની રેખાવાળા ભ્રમર, કસ્તુરી કુમકુમ અને અક્ષતયુક્ત ચંદનથી વિશાળ કપાળ શોભી રહ્યું છે. દીર્ઘ નાસિકા ભરેલું ગરું છે અને પ્રવાર જેવું આધારયુક્ત સુકુમાર વદન, બીજના ચંદ્રમા જેવી મનહર હડપચી અને પૂર્ણ ચંદ્ર જેવું મુખ ચિત્તને આકર્ષી રહ્યું છે. મુખમાં હીરાની કણી અથવા દાડમની કરી જેવી દંત પંક્તિ ચરકી રહી છે. મકરાકાર કુંડરયુક્ત બેઉ કાન, સ્મિત હાસ્ય શંખ જેવી ગરદન અને ત્રિવરીયુક્ત કંઠમાં કૌસ્તુભમણિ પ્રકાશી રહી સૂર્યને પણ ઝાંખો પાડે છે. ભુંજગાકર ચતુર્ભુજ ભુંજગ આકાર ચતુર્ભુજ આજાન બાહુ ઘૂંટણ સુધી લાંબા હાથવાળા અને શ્રીવત્સના ચિહ્ન સહિત વિશાળ વક્ષસ્થળ, શ્રીવરીયુક્ત ગહન ઉદર અને વીજળીના જેવું ઝગમગતું પીરુ પિત્તાંબર શ્રીહરિની મૂર્તિના અવલૌકિક સૌંદર્યમાં વધારો કરે છે. ભૂરા આકાશમાં તારા પ્રકાશે છે તેમ શ્રીહરિના ઘનશ્યામ અંગ પર ચંદનની ભૂકી ઝરકી રહી છે. કંઠમાં કૌસ્તુભમણી પગ સુધીની વનમારા, કમરે રૂમઝૂમ કરે એવી ઘૂઘરીવાળો રત્નનો કંદોરો, કરમાં કંકણ, બાહુમાં બાજુબંધ શંખ, ચક્ર, પદ્મ અને ગદા, ચાર હસ્તમાં તથા આંગળીઓમાં હીરા માણેક વગેરે અમૂલ્ય રત્નની વીંટીઓથી મૂર્તિ અનુપમ દેખાય છે. ત્રણ લોકરૂપ કમરનું મૂર જેમાંથી બ્રહ્મા ઉત્પન્ન થયા તે શ્રી હરિનું નાભી કમર નિર્મળ દેખાય છે. હરિના અંગમાં બે પગ, મૃક્તમણીના સચેતન સ્તંભ જેવા જણાય છે. ચરણમાં ધ્વજ, અંકુશ, વજ્ર, ઉદ્વરેખા અને પદ્મચક્રાદિ ચિહ્ન સ્પષ્ટ દેખાય છે. કુમરી રક્તમણની કરી જેવી પાની અને ઘૂંટી પર શ્યામ પ્રભા સંધ્યાકાળના આકાશના જેવી શોભે છે. તારામંડળમાં ચંદ્રની રેખા જેવા નખ ચરકી રહ્યા છે અને જગજીવનની કમર જોઈ સિંહને પોતાની કમરનું અભિમાન ઉતરી ગયું અને તે શરમાઈ અરણ્યમાં ભાગી ગયો. ચરણમાં ઝાંઝરીનો ઝણકાર અને સાંકરીનો રણકાર થઈ રહ્યો છે. મસ્તક પર સુંદર પુષ્પયુક્ત કેશ અને દેદીપ્યમાન રત્નો મુકુટ હરિની મૂર્તિની શોભાને પૂર્ણ કરે છે. દર્શન કરતાં જ ક્ષુધા તૃષા વિસરી જવાય છે અને સુખનો સૂર્ય ઉગે છે. આવી સર્વાંગ સુંદર શ્યામ વર્ણ અત્યંત ગંભીર શ્રેષ્ઠ ઉદાર અને સુપ્રસન્ન મુખવાળી મૂર્તિનું ધ્યાન કરવું. સુકુમાર અને સર્વાંગે મનોવેદક મૂર્તિનું ધ્યાન ધરવું. મારું અખંડ ધ્યાન ધરતા ધરતા મદરૂપ થવાય એવું ચિંતન કરવું. ધ્યાન કરતા વિષયની લોલુપતાથી મન ચંચળ થાય અને વૃત્તિ મૂર્તિમાંથી બીજે જાય ત્યારે વૈરાગ્યના બળથી મનને પાછું વારી એક નિષ્ઠાથી મારું સ્મરણ કરવું. વૃત્તિ જ્યાં જાય ત્યાંથી પાછી વારી મારામાં બુદ્ધિના બળથી સ્થિર કરવી. ચિંતન કરતા મન જો ચમકે તો વિચારને બુદ્ધિના સામર્થ્યથી નિશંક થઈ મારું સ્મરણ કરવું. પછી સમસ્ત મૂર્તિમાંથી ચિત્તને ખેંચી માત્ર હાસ્ય વદનમાં તે સ્થિર કરવું. પછી કેવળ હાસ્યમાં જ ચિત્ત રાખવું અને પછી હાસ્યમાં જ જે આનંદ ધન પરમાત્મા તેમાં ચિત્તનો પ્રવેશ કરવો. આવા આનંદ પદની પ્રાપ્તિ થતાં ચિદાકાશ દેખાશે તેમાં ચિત્તને સાવધ કરી સ્થિર કરવું. પછી ચિદાકાશ ચિત્તને ચિંતન એ ત્રણેય ભેદનો ત્યાગ કરી હું પરિપૂર્ણ પરમાનંદ છું અને ભેદ રહિત ચિદાત્મા છું એ ભાવમાં વૃત્તિ સ્થિર કરી ચિદાકાશનું જ્ઞાન પણ વિસરવું એટલે જ્ઞાતા જ્ઞેય અને જ્ઞાન એક થઈ રહેશે અને સર્વે સ્ફુરણ બંધ થશે. એ પ્રમાણે મારા સ્વરૂપમાં ચિત્ત સ્થિર થતા અહંભાવ પણ સુરશે નહીં. હું તો પણ નિશેષ લય થતા માત્ર મારું પરમ આનંદ સુખ રહેશે. જ્યોતમાં જ્યોત મળતા એક જ્યોત સમરસ્ત થઈ રહે છે તેમ જીભ અને ચૈતન્યની સ્ફૂર્તિ એક થતા અદ્વૈત સુખ પ્રાપ્ત થાય છે. કરોડો વાટ સરગતા કરોડો દીવા થયા એમ કહેવાય છે પણ સર્વ દીવામાં પ્રકાશ એક જ છે. દેહ અને ઇન્દ્રિયની ઉપાધિને લીધે જીવને ભેદ ભાસે છે પણ અદ્વૈત જ્ઞાનથી જીવને શિવ એક થઈ રહે છે. તે વખતે એક પરમ સુખ છે એમ પણ કહેવાનું રહેતું નથી. એક જ વસ્તુ રહે એટલે સર્વ શબ્દ વ્યાપાર બંધ થાય છે. શબ્દ વ્યાપાર માટે બેની અપેક્ષા છે. અંધારું અને પ્રકાશ બે હોય ત્યાં શબ્દ જ્ઞાનની આવશ્યકતા છે. પ્રકાશ કે અંધારું એકલું જ હોય ત્યારે શબ્દ વ્યાપારની આવશ્યકતા રહેતી નથી. સાકાર સાકારનો સ્વાદ લે પાણી પાણીથી નાય કે તમા ધૃત છે એવી સ્થિતિ છે. ઉપર કયા પ્રમાણે તીવ્ર ધ્યાન ધરતા સમાધિ સિદ્ધ સિદ્ધ થાય છે પછી અધ્યાત્મ અધિભૂત અને અધિદેવ એમ ભેદ રહેતો નથી. વિષયી અને વિષય ઉપભોગ રૂપ બ્રહ્મ કર્મ કર્તા અને ક્રિયારૂપ બ્રહ્મ દેવ દેવી અને દેવતા લક્ષ્ય અને લક્ષણ અને લક્ષિતા વગેરે સર્વ ત્રિપુટીનો લય થાય છે. બંધન અને મુક્તિ બંને રહેતા નથી. સચ્ચિદાનંદ નામ મને પ્રાપ્ત થયું છે તે માયાનો પ્રતાપ છે. અસત માયાને દૂર કરવા મને સત કહે છે. જડ અને દુઃખની સમાપ્તિ કરવા મને ચિત્ત અને આનંદરૂપ કહે છે. જ્યાં અસત જડ અને દુઃખ નથી ત્યાં સત ચિત્ત અને આનંદ શબ્દનો વેપાર રહેતો નથી. એવી રીતે મારા ધ્યાનના પ્રતાપે સંસાર ચમત્કાર પ્રમાણે ઉઠી જઈ કેવળ મારું સ્વરૂપ બાકી રહે છે. તે સ્વરૂપમાં સુખ કે દુઃખ સંત કે અસંત નામરૂપ કે ગુણ વિદ્યા કે અવિદ્યા વગેરે દ્વંદ લય પામે છે. હે ઉદ્ધવ મારી ભક્તિથી સકર સિદ્ધિ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે શ્રીધરે ઉદ્ધવને ભક્તિ સુખરૂપ ક્ષીરનું મંથન કરી તેનું નવનીત આપ્યું. આ 14મા અધ્યાયમાં દેવભક્તિને વશ છે તે શ્રી મુખે બોલ્યા, સકર યોગનો સાર, વેદાંતનો ગુપ્ત ભંડાર અને સર્વસિદ્ધિનો પરમ તત્વ હરિની ભક્તિ છે. ભક્તિ નિજ ભાગ્યની પરમ જોડી, મહાસુખનું સુખ અને સર્વ પ્રાપ્તિની પ્રાપ્તિ છે. મુક્તિની ઉપેક્ષા કરી એકનાથે જનાર્દનની ભક્તિ કરવાથી તેના પ્રસાદથી ભગવતની પ્રાપ્તિ થઈ હરિનું અખંડ નામ સ્મરણ કરનાર પાસે મહાસિદ્ધિ અને દેવ ઉભા જ હોય છે.